તારીખ 28/10/1996 શ્રી સમયસાર કળશ 182 તથા ગાથા 298 અને 299 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 272
જેમનું સ્વલક્ષણ ચૈતન્ય છે એવા પ્રભાવો તો મારાથી ભિન્ન છે, માત્ર શુદ્ધ ચૈતન્ય જ હું છું. વિષય ચાલે છે આત્માને પ્રજ્ઞા વડે કેવી રીતે ગ્રહણ કરવો, વિષય ચાલે છે. જ્ઞાન દ્વારા અથવા ખાસ પ્રકારના જ્ઞાન દ્વારા, પ્રજ્ઞા એટલે ના એટલે જ્ઞાન કહેવું છે, પ્રજ્ઞા એટલે વિશિષ્ટ જ્ઞાન દ્વારા પોતાના આત્મ સ્વરૂપને કેવી રીતે ગ્રહણ કરવું એ અહીંયા વિષય ચાલે છે. કહે છે કે જેમનું સ્વલક્ષણ ચૈતન્ય નથી એવા પ્રભાવો તો મારાથી ભિન્ન છે, એ પહેલાં લીધું નાખ્યું, કેમ કે ત્યાં પોતાપણું થતું હતું, એ પ્રભાવોમાં એકત્વ થતું હતું, અભેદતા સધાતી હતી, અને એ ભયંકર પરિભ્રમણ કરાવે એવી ભૂલ હતી, એટલે ત્યાંથી વાત ઉપાડી કે એ પરભાવોનું લક્ષણ ચૈતન્ય નથી, એમાં ચેતના નથી, ચૈતન્યનો એમાં પ્રકાશ નથી, રાગાદી ભાવોમાં ઘોર અંધારું છે. કેવું છે? ઘોર અંધારું છે. માત્ર શુદ્ધ ચૈતન્ય જ હું છું, હું તો માત્ર શુદ્ધ ચૈતન્ય છું. તે ચૈતન્યમાં કોઈ જ દ્રષ્ટિકોણ છે એમ કહેવું છે. કથનચિત શબ્દ લીધો છે ને કથનચિતમાં, કથનચિત એટલે કોઈ એક દ્રષ્ટિકોણ છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ રૂપ કારક ભેદો, સત્વ, અસત્વ, નિત્યત્વ, અનિત્યત્વ, એકત્વ, અનેકત્વ અને શુદ્ધત્વ, અશુદ્ધત્વ એ નથી લીધા, પણ આદિમાં એ આવી જાય, એ ધર્મો છે. એવા ધર્મ ભેદો, કારક ભેદો અને ધર્મ ભેદો, અને જ્ઞાન, દર્શન આદિ એમાં ચારિત્ર, આનંદ વગેરે બધા લઈ લેવા, અસ્તિત્વ, પ્રભુત્વ, વિભુત્વ વગેરે, એ ગુણ ભેદો, ત્રણ પ્રકારના ભેદો લીધા, કારક ભેદો, ધર્મ ભેદો અને ગુણ ભેદો. ગુણ એટલે શક્તિઓ, ધર્મ એટલે કેરેક્ટર, અને કારક એટલે કરનારા, કારક એટલે કાર્યને કરનારા, એવા છ પ્રકાર છે. તે કોઈ એક દ્રષ્ટિકોણથી હો તો ભલે હો, અભેદ એવા શુદ્ધ ચૈતન્યમાં એવા અનેક પ્રકારના ભેદો કોઈ એક દ્રષ્ટિકોણથી હો તો ભલે હો, પરંતુ શુદ્ધ ચૈતન્ય માત્ર ભાવમાં તો કાંઈ ભેદ નથી. મારા અનુભવમાં આવનારો એવો જે શુદ્ધ ચૈતન્ય ભાવ, મારા અનુભવમાં આવી રહ્યો છે એવો જે શુદ્ધ ચૈતન્ય ભાવ, એમાં તો મને આવા કોઈ ભેદોનો અનુભવ જ થતો નથી. સમજવામાં એ ભેદોને હું કોઈ એક દ્રષ્ટિકોણથી સમજી શકું છું, પણ જ્યાં હું મારા સ્વરૂપનો અનુભવ કરું છું ત્યાં એ કોઈ ભેદોનો મને અનુભવ થતો નથી. અભેદમાં સર્વ ભેદો સમાવિષ્ટ છે, શું છે? આ બધા ભેદો અભેદ એવા સ્વરૂપમાં સમાવિષ્ટ છે તો એનો અનુભવ નથી. અનુભવ કાળે એનું ભેદ વિનાનું અભેદ જ્ઞાન છે. ભેદ અનુભવ થાય ત્યારે ભેદોનું સાચું જ્ઞાન થાય. એ પહેલા ભેદોનું સાચું જ્ઞાન નથી. લખો સમ્યકમાં કે અભેદ અનુભવ કાળે ભેદ પીડા વિના અભેદનું જે જ્ઞાન થયું તે ભેદનું સમ્યક જ્ઞાન છે. સમ્યકના ભેદો લખતા જોજો, પછી એના ઉપર વિશેષ લેશું ગમે ત્યારે. સ્વાધ્યાય લેશું પછી. આ તો આવતું જાય, એમ લેતા જાઓ. જેમ જેમ પોઈન્ટ આવતા જાય આપણે એને પોઈન્ટ આઉટ કરતા જાઓ. શું કહે છે કે જ્યારે આત્માને પોતાના શુદ્ધ સ્વરૂપનો અભેદ સ્વરૂપનો અભેદ અનુભવ થાય ત્યારે જ એ અભેદમાં સમાવિષ્ટ એવા જે ભેદો છે એનું ભેદ પીડા વિના જ્ઞાન થઈ જાય છે. એ વખતે અભેદમાં તો ભેદ પડતો જ નથી, જ્ઞાનમાં ભેદ ઉત્પન્ન થતો નથી, છતાં ભેદનું જ્ઞાન એમાં થઈ જાય છે. અને એવું જ એ પ્રકારે ભેદોનું જ્ઞાન થવું તે સમ્યક છે. કેમ કે અહીંયા અભેદ જ્ઞાન પણ સમ્યક છે, તેથી આ ભેદવાળું જ્ઞાન પણ સમ્યક છે. નહીતર તો ભેદવાળું જ્ઞાન તો મિથ્યાત્વ અવસ્થામાં થાય છે કે આ છ પ્રકારના કારક ભેદો કહેવાય, શું આ બધા નિત્યત્વ અનિત્યત્વ આદિ ધર્મભેદો કહેવાય, અને જ્ઞાન દર્શન ચારિત્ર આદિ ગુણભેદો કહેવાય, પણ એ સમ્યક નથી. અભેદતા ન સધાય ત્યાં સુધી એ સમ્યક નથી. શાસ્ત્રો અનુકૂળ સાચું છે, શાસ્ત્રથી વિપરીત નથી, પણ સમ્યક નથી એમ છે. આ તો મોક્ષ તો મોક્ષનો અધિકાર ચાલે છે ને, ઘણી ઘણી વાતો એમાં આવશે. પરંતુ શુદ્ધ ચૈતન્ય માત્ર ભાવમાં તો કોઈ ભેદ નથી. આમ શુદ્ધ નહીંથી અભેદ રૂપે આત્માને ગ્રહણ કરવો, આ પ્રકારે, આમ એટલે આ પ્રકારે શુદ્ધ નહીંથી, શુદ્ધ નહીં કહો, નિશ્ચય નહીં કહો કે અભેદ નહીં કહો, એ જુદા જુદા એક જ પર્યાયના નામો છે. ભાવભેદ નથી, શબ્દભેદ છે, પણ ભાવભેદ નથી, એક જ ભાવના નામ છે. હા, એક જ ભાવના એ પડખા જરૂર છે. શુદ્ધ નહીંમાં એનું શુદ્ધત્વ છે, અભેદ નહીંમાં એનું અભેદત્વ છે, અને નિશ્ચય નહીંમાં એમાં વાસ્તવિકતા છે. નિશ્ચય એટલે વાસ્તવિક છે, પણ એ બધું એક જ પર્યાયમાં એ બધું છે, એક જ પર્યાયના નામ છે. એ પ્રકારે અહીંયા શુદ્ધાત્માને ગ્રહણ કરવા વિશે 162મો કળો સમાપ્ત થયો. હવે ગાથા 298 અને ગાથા 299 એનું મથાળું કાઉન્સમાં લીધું છે, કારણ કે મૂળ ટીકામાં એ શબ્દો નથી, પણ વાચક વર્ગને સમજાય, વિષય સમજાય ગાથાનો, એટલે કાઉન્સમાં એ વિષયને શું કહેવા માગે છે આ ગાથામાં એમ કરીને મથાળામાં લીધું છે. કે આત્માને શુદ્ધ ચૈતન્ય માત્ર તો ગ્રહણ કરાવ્યો, આ પ્રકારે પ્રજ્ઞા દ્વારા આચાર્ય મહારાજે આત્માને શુદ્ધ ચૈતન્ય માત્ર ગ્રહણ કરાવ્યો. એમને કીધું કે ખાલી સ્ટેટમેન્ટ કર્યું, શુદ્ધ ચૈતન્ય ગ્રહણને ગ્રહણ કરવા માટેની વ્યાખ્યા કરી એમને કીધું, એ ગ્રહણ કરાવ્યો. હવે સામાન્ય ચેતના દર્શન જ્ઞાન સામાન્યમય હોવાથી અનુભવમાં દર્શન જ્ઞાન સ્વરૂપ આત્માને આ પ્રમાણે અનુભવો એમ કહે છે. હવે અભેદમાં પણ ભેદ પાડીને કહે છે શું કે હવે સામાન્ય ચેતના જે છે, ગ્રહણ કરનારી જે અભેદ ચેતના છે, એ પોતે જ દર્શન જ્ઞાનમય છે. કેવી છે? એમાં દર્શન પણ છે અને એમાં જ્ઞાન પણ છે. ચેતનામાં બંને છે. ચેતના કહો એટલે જ્ઞાન ને દર્શન બે એમાં આવી ગયા. એ મય હોવાથી અનુભવમાં દર્શન જ્ઞાન સ્વરૂપ આત્માને આ પ્રમાણે અનુભવવો એમ ગાથા સૂત્ર દ્વારા કહે છે. પન્નાએ ગીતવો જો દઠ્ઠા સો અહમ તો નિચ્છયદો અવશેષા જે ભાવા તે મધ્ય પરે નાદવવા. પન્નાએ ગીતવો જો નાદા તો અહમ તો નિચ્છયદો અવશેષા જે ભાવા તે મધ્ય પરે નાદવવા. બીજું ઉપકરણ છે. ચેતના છે એ દર્શનમાં પણ હું પણ લેવું અને જ્ઞાનમાં પણ, કેમ કે બંનેમાં ચેતના છે, બંનેમાં ચેતના સામાન્ય છે. દર્શન જ્ઞાન સામાન્યમય છે. ચેતના કેવી છે? મથાળામાં જે લીધું ને કે જે સામાન્ય ચેતના છે તે દર્શન જ્ઞાન સામાન્યમય છે. તે દર્શનમાં જેવી ચેતના છે એવી જ જ્ઞાનમાં ચેતના છે. જ્ઞાન જેવી ચેતના છે એવી દર્શનમાં ચેતના. કોમન ફેક્ટર, સામાન્ય એટલે કોમન ફેક્ટર છે બંનેમાં. હા, પહેલા ચેતનાથી વાત લીધી. હવે ચેતનામાં કોઈ ન પણ સમજે તો કરવા બે પાછી આચાર્ય મહારાજે બીજી બે ગાથા લખી કે કદાચ ચેતનામાં કોઈ ન સમજે તો જાણવા દેખવામાં તો સમજે છે કે નહીં એમ કે છે. હે, કે તું જાણસ તો ખરો કે નહીં? તો કે હા દેખાશ. તો કે દેખું પણ છું, જાણવું પણ છું. તો કે એ બંનેમાં સામાન્ય છે તે ચેતના છે. એની પહેલાં તને વાત કરી, ન સમજાણી હોય તો ખોલીને વાત કરીએ. જેમ કોઈ એક વાત કરતાં સમજણ ન પડે તો એનું સ્પષ્ટીકરણ દેવામાં આવે છે, એમ અહીંયા પણ આચાર્ય મહારાજે ચેતનાના સ્પષ્ટીકરણમાં જ્ઞાન અને દર્શનને સમજાવ્યા છે. ના, ત્રણ ગુણ
નહીં,
જ્ઞાન દર્શન આવી ગયા. ચૈતન્ય કયો એટલે જ્ઞાન દર્શન આવી ગયા. ત્રીજો કોઈ ગુણ નહી. ગાથાર્થ પ્રજ્ઞા વડે એમ ગ્રહણ કરવું કે શું, અથવા પ્રજ્ઞા વડે પોતાના આત્માને એમ ગ્રહણ કરવો કે જે દેખનારો છે તે નિશ્ચયથી હું છું, આ જે દેખી રહ્યો છે તે હું છું. શું શું દેખી રહ્યો છું એ અહીંયા વિષય નથી. શું? કેમ કે ત્યાં પણ સામાન્ય લેવું છે. ત્યાં પણ દર્શન સામાન્ય અને જ્ઞાન સામાન્ય લેવું છે. શું દેખે છે તે જ્ઞાન દર્શન વિશેષ છે અને શું જાણે છે તે પણ જ્ઞાન વિશેષ છે. એ વાત નથી. એટલે જે દેખનારો તે નિશ્ચયથી હું છું અને દેખનારા સિવાયના બાકીના જે ભાવો છે, એટલે રાગ દ્વેષ મોહ આદિ અનેક પ્રકારના વિભાવ ભાવો છે કે જે દેખતા નથી, એ ભાવો કેવા છે કે જે દેખતા નથી તે મારાથી પર છે, તે મારાથી બીજા છે, જુદા છે, મારા સ્વરૂપથી તદ્દન જુદા છે. એવી જ રીતે પ્રજ્ઞા વડે એમ ગ્રહણ કરવું કે હવે દર્શનમાં પ્રજ્ઞા વડે ગ્રહણ કરવાનું છે, અને જ્ઞાનમાં પણ સાધન જ્ઞાન લીધું છે, સાધન દર્શન નથી લીધું, ચેતનામાં પણ સાધન પ્રજ્ઞા લીધી છે. આ ધ્યાન ખેંચવા જેવું છે કે મુમુક્ષુને મુમુક્ષુની ભૂમિકામાં જ્ઞાન સિવાય બીજું સાધન અત્યારે નથી. શું પછી જ્ઞાન થાય ત્યારે દ્રષ્ટિ ઉઘડે, જ્યારે આત્માનું અભેદ જ્ઞાન થાય, સ્વસંવેદન જ્ઞાન થાય, અનુભવ જ્ઞાન થાય ત્યારે દ્રષ્ટિ ઉઘડે, એ જ્ઞાનપૂર્વક પુરુષાર્થ પણ ઉઘડે, એ જ્ઞાનપૂર્વક સુખ શાંતિ અને આનંદ પણ ઉત્પન્ન થાય, એ બધું થાય. અને બધી શક્તિઓ એક સાથે મળીને આત્માને સાધે, અને એ રીતે આત્મસાધના અનંત શક્તિઓથી, અનંત શક્તિઓના અંશોથી આગળ ચાલે, મોક્ષ તરફ પ્રયાણ કરે. અહીંયા એમ કહે છે કે પ્રજ્ઞા વડે એમ ગ્રહણ કરવો આત્માને, પોતાના સ્વરૂપને, કે જે જાણનારો છે તે નિશ્ચયથી હું છું. નિશ્ચયથી શબ્દ બે જગ્યાએ લગાડે છે. શું વાસ્તવિકપણે અથવા ખરેખર જાણનારો દેખનારો છે તે જ હું છું, એ સિવાય હું પણ આને આગળ લઈ જવું નહીં, ન રાગમાં લઈ જવું ભલે ચૈતન્યનો વિભાવ હોય તો તે, અને ન દેહાદી કોઈ સ્પર્શ યોગમાં હું પણ લઈ જવું. તે નિશ્ચયથી હું છું. બાકીના જે ભાવો છે તે મારાથી પર છે એમ જાણવું, એ સિવાયના જે કોઈ ભાવો છે, જ્ઞાન દર્શન સિવાયના જે કોઈ ભાવો છે તે મારાથી તદ્દન જુદા છે. મુમુક્ષુએ આ પ્રકારે સ્વરૂપને ગ્રહણ કરવા માટે ભેદજ્ઞાન કરવું. આ ભેદજ્ઞાન મોક્ષનું મૂળ છે. આ ભેદજ્ઞાન મોક્ષનું મૂળ છે. કોઈ એમ સીધો પ્રશ્ન કરે, શું કે જ્ઞાની આખો દી હું ધંધો કરતા છે? તમે એમ કહો છો કે ઉદયભાવમાં જ્ઞાની નથી, જાઓ ઉદયમાં નથી જ્ઞાનીને, એ રીતે ન જોતા પણ તો પછી આખું દી કરે છે હું? કઈ નિર્વિકલ્પ દશા તો એમને 24 કલાક રહેતી હોય કે ઘણી રહેતી હોય એવું તો ચોખ્ખું દેખાતું નથી. એ તો સ્પષ્ટ છે, કેમ કે નિર્વિકલ્પ દશા ક્ષણે ક્ષણે આવે છે. એવી જે મુનિ દશા એ તો અદ્ભુત અને અલૌકિક છે, એમાં તો કોઈ વ્યવહારનો પ્રપંચ નથી, લૌકિક વ્યવહારનો પ્રપંચ નથી. પંચમાવૃતા જે વ્યવહાર છે બીજી વાત છે. શું પણ અહીંયા તો સમ્યક દ્રષ્ટિને તો મિથ્યા દ્રષ્ટિ જેવો જ બધો વ્યવહાર જોવામાં આવે છે. વ્યવહાર એટલે પ્રવૃત્તિ આપણે લ્યો ને. શું પછી કરે છે? શું તો કે નિરંતર ભેદ જ્ઞાન કરે છે. શું કરે છે? નિરંતર ભેદ જ્ઞાન કરે છે. એમ કહો કે નિરંતર ભેદ જ્ઞાન એને સહેજે સહેજે થઈ રહ્યું છે, ચાલી રહ્યું છે એમ કહો. બે એક છે. શું હા, એ સુગાનીજીએ લીધું. સુગાનીજીએ તત્વ ચર્ચામાં ત્રીજા ભાગમાં એ વાત કીધી છે કે ચક્રવર્તી છે એ જ્યારે 6 ખંડને સાધવા નીકળ્યો છે ત્યારે એ 6 ખંડને સાધતો નથી, પણ અંદરમાં અખંડને સાધે છે. આ જ્ઞાનીની નજર છે. આ જ્ઞાનીની નજર છે. જ્ઞાની થવું હોય તો જ્ઞાનીનું અનુસરણ કરવાનો પુરુષાર્થ કરવો, પુરુષાર્થ સાધ્ય છે, પુરુષાર્થ કરવો જોઈએ. ટીકા ચેતના દર્શન જ્ઞાન રૂપ ભેદોને ઉલ્લંઘતી નહીં હોવાથી, શું કહે છે, જે ચેતના લીધી છે એ અભેદ પરિણામ છે, પણ એ દર્શન જ્ઞાન ભેદોનું ઉલ્લંઘન કરીને અભેદતા નથી. એટલે કે એમાં દર્શન અને જ્ઞાન બંને સમાયેલા છે, શું એ બંને એમાં સમાયેલા છે. ચેતકપણાની માફક જ, એટલે અનુભવની માફક જ આપણે ચેતનાને અનુભવમાં લઈ જાઉં ને, હા, ચેતે છે, અનુભવે છે, વેદે છે, એમ લઈ જાઉં તો ચેતકપણાની માફક દર્શકપણું અને જ્ઞાતાપણું આત્માનું સ્વલક્ષણ જ છે. એ પણ આત્માનું સ્વલક્ષણ છે. ચેતકપણું પણ આત્માનું સ્વલક્ષણ છે અને જ્ઞાતાપણું પણ આત્માનું સ્વલક્ષણ છે અને દ્રષ્ટાપણું પણ આત્માનું સ્વલક્ષણ છે. કેમ કે ત્રણેય જગ્યાએ ચેતના છે અને ચેતના તો સ્વલક્ષણ છે છે ને છે, તો પહેલાંથી થાક્યું છે. કેમ કે એમાં વેદન છે, એમાં વેદન છે. તો એ વેદન છે એવી ચેતના જ્ઞાનમાં છે, તો કે હા. દર્શનમાં છે, તો કે હા. રાગમાં છે, તો કે નથી, એમ કેવું છે. માટે હું દેખનારા આત્માને ગ્રહણ કરું છું, માટે હું દેખનારા આત્માને ગ્રહણ કરું છું અને ગ્રહણ કરું છું એટલે દેખું છું, હું ગ્રહણ કરું છું એટલે દેખું છું. એ પછી દેખવા સિવાય કોઈ બીજી વાત નથી. ગ્રહણ કરવું છે એમાં જાગૃતિ છે, શું ગ્રહણ કરવું છે એમાં હું પણ હુંપણાની જાગૃતિ છે. શું છે એમાં? હુંપણાની જાગૃતિ છે. એટલે ગ્રહણ કરું શબ્દ લીધો છે, પણ એમાં દેખવા પૂર્વક છે એટલે દેખું છું. શું મને હું દેખું છું? દેખતો અર્થાત દેખતો થકો જ દેખું છું. દેખતા વડે જ દેખું છું, બીજા કોઈ વડે દેખતો નથી, બીજું કોઈ સાધન નથી. દેખતા માટે જ દેખું છું અને મારો ઉદ્દેશ પણ દેખવા મને દેખવાનો જ છે. દેખવા માટે મને દેખવા માટે હું મને દેખું છું, બીજા કોઈ ઉદ્દેશથી હું દેખતો નથી. કોઈને દેખાડવા માટે પણ દેખતો નથી, તો બીજા કોઈ પણ અન્ય ઉદ્દેશથી દેખતો, બસ મને દેખવા માટે હું દેખું છું. અને દેખતામાંથી જ દેખું છું. શેમાંથી દેખું છું? દેખતામાંથી જ દેખું છું. કોઈ બહારમાંથી પણ હું દેખું છું એમ છે ને? ચશ્મામાંથી દેખું છું, આંખમાંથી દેખું છું એમ પણ નહીં. મારા દેખણ સ્વભાવમાંથી હું દેખું છું. હાજી સહિત વિભક્તિ લગાવી છે. કર્તા, કર્મકરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ, એ છ વિભક્તિ લગાવી છે. આમ તો વિભક્તિ સાત છે, પણ સાતમાં છઠ્ઠી વિભક્તિ સંબંધની છે. તો સંબંધ તો બે વચ્ચે હોય, અહીંયા તો એક જ છે. પોતાને પોતે છે, કામ કરનાર પણ પોતે છે ને કાર્યકરણ થઈ રહ્યું છે એ પણ પોતે છે. એટલે અહીંયા સંબંધ વિભક્તિની અહીંયા આવશ્યકતા નથી. એટલે સંબંધ વિભક્તિ છઠ્ઠી નથી લીધી. છઠ્ઠી અધિકરણની જે સાતમી વિભક્તિ છે એ લીધી છે. એમ છ વિભક્તિ, કારણ કે એ છ કારકમાં જાય છે. સંબંધ છે એ કારકમાં નથી જતો, સંબંધ છે એ કારકમાં નથી જતો. અથવા એ તો ભેદથી લ્યો તો, એ તો ભેદથી લ્યો તો છ કારક છે. અથવા એટલે એને ને એને અભેદથી લ્યો અને ખરેખર અભેદથી લ્યો તો નથી દેખતો, નથી દેખતો થકો, દેખતો નથી દેખતા વડે દેખતો નથી, દેખતા માટે દેખતો નથી, દેખતામાંથી દેખતો નથી, દેખતામાં દેખતો નથી, દેખતાને કાંઈ માથાકૂટ એમાં નથી, છ પ્રકારના વિકલ્પો એમાં નથી, અભેદ અનુભવમાં એવા કોઈ ભેદ નથી. એવા ભેદ નથી એવો વિકલ્પ પણ નથી, ઠીક છે, એનું વાચ્ય છે. એવા ભેદ નથી એવું અભેદતાનું વાચ્ય છે, ભેદ નથી એવો વિકલ્પ પણ નથી. એટલે લીધું બોલાજે 26 કળશ લીધા છે, 142 ગાથા છે સમયસારની આ શાસ્ત્રમાં. એમાં જે ભેદ લીધા છે એમાં 26 કળશ લીધા છે, એમાં હું ભેદ સ્વરૂપ પણ નથી ને અભેદ સ્વરૂપ પણ નથી. જો આપણે ભેદ અભેદ નથી લીધો આમાં, પેલા મુક્ત અને મુક્ત નો લીધો છે, એ તો બંધાયેલો છે, બંધાયેલો છો એવો ભેદ, પછી બંધ બંધાયેલો નો બીજો ભેદ લીધો, પછી મૂંઢ નો લીધો, પછી રક્ત નો લીધો, દુષ્ટ નો લીધો, કરતા નો લીધો, ભોગતા નો લીધો, જીવો નો, હું જીવ જીવ છે એવો એક નયનો પક્ષ છે, પછી સૂક્ષ્મ લીધું, પછી હેતુ કારણ લીધું, ત્રીજી વિભક્તિ કાર્ય લીધું, એ બીજી વિભક્તિ લીધી છે, પછી ભાવ લીધું છે, પછી એક લીધું છે, એક જીવ એક છે, એક માં ભેદ પણ આવી જાય છે, અને અનેક છે એમાં અનેક ભેદો આવી જાય છે, એક અનેકમાં ભેદો ભેદ અને અભેદ સમાય છે, શું એકમાં આવી જાય છે. જીવ એક છે એવો એક નયનો પક્ષ છે, અને જીવ એક નથી એટલે અનેક ભેદો વાળો છે એવો બીજા નયનો પક્ષ છે. આમ ચિત્ત સ્વરૂપ જીવ વિશે જો જીવને કેવો લીધો છે, ચિત્ત સ્વરૂપ એટલે ત્યાં ચેતના શબ્દનો ઉપયોગ છે, ચેતનાનો ટૂંકો શબ્દ છે, ચિત્ત સ્વરૂપ સ્વરૂપાય ચિત્ત સ્વભાવાય ભાવાય પહેલા કળશમાં લીધો. એવો ચિત્ત સ્વરૂપ જીવ વિશે બે નયના બે પક્ષપાત છે કે એક છે અને અનેક છે, બે રીતે નય આવે છે. જે તત્વવેદી પક્ષપાત રહીત છે, અહીંયા પક્ષપાત રહીત લઈ લીધો, તેને નિરંતર ચિત્ત સ્વરૂપ જીવ ચિત્ત સ્વરૂપ જ છે, એ ભેદ અભેદની વાત લીધી છે ત્યાં. શું એટલે એમ કરીને નય વિકલ્પનો નિષેધ કર્યો છે આચાર્ય મહારાજે, શું કર્યું છે, નય વિકલ્પનો નિષેધ કર્યો છે. અને જ્યાં સુધી નય વિકલ્પ શું છે કે જ્ઞાનની જે દશા છે, સમ્યક જ્ઞાનની દશામાં આવા નય વિકલ્પ ઉપજે છે, પણ હજી સમ્યક જ્ઞાન જેને નથી થયું એને જે નયને અનુસરતા વિકલ્પો ઉઠે એને તો એ વિકલ્પમાં એકત્વ બુદ્ધિ થઈ જાય છે. અનુભવ નથી થયો ત્યાં સુધી શું શું થાય છે, એકત્વ બુદ્ધિ થાય છે, એને પક્ષપાત કહેવામાં આવ્યો છે. એને શું કહ્યું, પક્ષ નય પક્ષ કીધો છે એને. જ્ઞાનીના નયને નય જ્ઞાન કહે છે, નય પક્ષ નથી કહેતા, કેમ કે એ સમ્ય જ્ઞાન છે, એ સમ્ય જ્ઞાન છે. પણ મિથ્યાત્વ અવસ્થામાં નયને અનુસરીને વિકલ્પ ઉત્પન્ન થાય ત્યારે એ વિકલ્પમાં એકત્વ થતું હોવાથી નય પક્ષ ઉત્પન્ન થાય છે. પછી એ શુદ્ધ નયનો વિકલ્પ હોય તો ત્યાં પણ શુદ્ધ નયનો પક્ષ થઈ જાય છે, નિશ્ચયનો વિકલ્પ હોય તો નિશ્ચયનો પક્ષ થઈ જાય છે, અને પક્ષ રહે ત્યાં સુધી અનુભવ ન થાય, પક્ષ રહે ત્યાં સુધી અનુભવ ન થાય, પક્ષાંતિક્રાંત થાય ત્યારે અનુભવ થાય. સૂક્ષ્મ કાયતું છે 142, 143 અને 44 છે, ત્રણ ગાથામાં અનુભવ સંબંધીની જે વિધિ છે અને એ વિધિમાં જ્યારે અનુભવ થવાના છેલ્લી ક્ષણોની અંદરનું જે પરિણમન છે એ પરિણમનનો વિસ્તાર કરીને કઈ રીતે અનુભવ ઉતરે છે, કઈ રીતે અનુભવનો અવતાર થાય છે, જન્મ થાય છે, શું એનો ચિતાર ખડો કરેલો છે કે અનુભવ પહેલાની ક્ષણો કેવી અને અનુભવની ક્ષણ કેવી, એનો ચિતાર ખડો કર્યો છે ત્રણ ગાથાની અંદર. પ્રયત્ન ભેદ જ્ઞાનનો ચાલે છે. પુરુષાર્થ તો આગળ એ ભેદ જ્ઞાનનો છે અને પાછળ એ ભેદ જ્ઞાનનો છે. નિર્વિકલ્પ અનુભવ તો ભેદ જ્ઞાન થઈ ગયું એમ કહો, ત્યાં જ્યાં નિર્વિકલ્પ અનુભવ થયો ત્યાં ભેદ જ્ઞાન જુદા પડી ગયા. પછી જ્યાં સ્વવિકલ્પ, જ્યાં સ્વવિકલ્પ દશા ઉત્પન્ન થાય ત્યારે એ વિકલ્પથી જુદાપણાનો પુરુષાર્થ ચાલુ રહે આગળ અને પાછળ. એ પુરુષાર્થ ચાલુ રહેવાથી ફરી ફરીને નિર્વિકલ્પ દશા કહે છે કે હું નથી દેખતાને દેખતો એમ કરીને તો પછી શું છે કે પરંતુ સર્વ વિશુદ્ધ દર્શન માત્ર ભાવ છું, જે દેખવામાં માત્ર દેખી રહ્યો છે એવો ભાવ. માત્ર કહેતા એમાં સર્વ વિશુદ્ધતા ગર્ભિત છે, છતાં પણ ચોખ્ખું શબ્દમાં કહ્યું કે સર્વ વિશુદ્ધ દર્શન માત્ર ભાવ હું. વળી એવી જ રીતે જેવી રીતે દર્શનનું લીધું એવી જ રીતે હું જાણનારા આત્માને ગ્રહણ કરું છું, ગ્રહણ કરું છું એટલે જાણું છું, ગ્રહણ કરું છું જાણવાનું બંધ કરી દઉં છું એમ નહીં. મને હું વ્યાપકપણે હું પણ અવલંબીને જાણું છું એમ કહેવું છે એટલે એમાં ગ્રહણ કરું છું એવો શબ્દ લીધો છે. એ અવલંબનનો શબ્દ ચેતનાની ગાથામાં લીધો છે. હા, એટલે અનુભવું છું, જાણું છું એટલે અનુભવું છું. પણ અનુભવવામાં મુખ્ય ચેતના શબ્દ વપરાય છે. શું? સ્વલક્ષણને અવલંબનારી પ્રજ્ઞા, સમજે ને, તેનાથી જુદો કરવામાં આવેલો, અવલંબન કરીને જુદો પાડે છે. શું? એ સ્પેસિફાય કરવાનું, ખાસ પ્રકારનું શબ્દ વાપરવાનું કારણ છે કે સામાન્ય જે મિથ્યાત્વ અવસ્થામાં જાણવા દેખવાનો ભાવ થાય છે ત્યારે જીવ અવલંબન એ જાણનાર દેખનાર એવું જે જ્ઞેય છે એનું અવલંબન લઈ લે છે. ત્યારે કે અહીંયા એમ નથી, અહીંયા તો સ્વલક્ષણથી સ્વયંનું અવલંબન લઈને જાણવાનું બને છે એમ વાત છે. એવી પ્રજ્ઞાનું અહીંયા કામ છે, એ પ્રકારે પ્રજ્ઞાનું અહીંયા ખાસ પ્રકારનું કાર્ય થઈ રહ્યું છે. મળી એવી જ રીતે હું જાણનારા આત્માને ગ્રહણ કરું છું, ગ્રહણ કરું છું એટલે જાણું જ છું, ગ્રહણ કરું છું એટલે જાણું જ છું, જાણતો થકો જ જાણું છું, જાણતા વડે જ જાણું છું, જાણતા માટે જ જાણું છું, જાણતામાંથી જ જાણું છું અને જાણતામાં જ જાણું અને જાણતાને જ જાણું છું. અથવા એ ભેદો થઈ ગયા, નથી જાણતો, નથી જાણતો થકો જાણતો નથી, જાણતા વડે જાણતો નથી, જાણતા માટે જાણતો નથી, જાણતામાંથી જાણતો નથી, જાણતામાં જાણતો નથી, જાણતાને જાણતો, પરંતુ ભેદ ઉડાડ્યા, અભેદ અનુભવમાં ભેદને ઉડાડ્યા, એનું વાચ્ય લઈ લેવું. આટલા વિકલ્પો નથી થતા ત્યાં, ત્યાં એમ ન લેવું કે ભેદમાં જેવા વિકલ્પો થતા હતા તેવા અભેદમાં પણ વિકલ્પો થાય છે એમ લેવું નહીં. તેનાથી એમ ન લેવું એમ ન લેવું એની ખાતરી શું, એમ જ કહેવા માંગે છે એની ખાતરી શું કે એમ ન લેવું? તો એ પરંતુ શબ્દમાંથી નીકળે છે, પરંતુ કહીને જે કહેવું છે એ વાત એમાંથી નીકળે છે કે પરંતુ સર્વ વિશુદ્ધ જ્ઞપ્તિ માત્ર ભાવ હું છું. જુઓ બીજું ધ્યાન ખેંચું છું, ઉલાપણે એમ કીધું કે સર્વ વિશુદ્ધ દર્શન માત્ર ભાવ છું, એટલે જે દેખવાની પર્યાય છે એમાં હું પણ લીધું છે. અને અહીંયા જ્ઞપ્તિ છે એટલે જાણન ક્રિયા જે છે, ક્રિયા એટલે પર્યાય, તે હું છું એમ લીધું છે. પર્યાય બુદ્ધિ નો થાય, ચર્ચાનો વિષય લેવો છે, તર્ક એ ઉઠાવવો છે, પર્યાયને લીધી તો પર્યાય બુદ્ધિ ન થાય, તો પર્યાય બુદ્ધિ ન થાય. તો પર્યાય લ્યો છો ને પર્યાય બુદ્ધિ કેમ ન થાય? શું તો કે માત્ર પર્યાયનું અવલંબન લેવાય તો પર્યાય બુદ્ધિ થાય, પણ અહીંયા પર્યાય દ્વારા પર્યાય મારફત સ્વરૂપનું અવલંબન લેવાય જાય છે, દ્રવ્યનું અવલંબન લેવાય જાય છે. શું? કેમ કે અન્વય તે દ્રવ્ય છે. શું? પ્રવચન સાર 80 ગાથા અનુસાર અન્વય તે દ્રવ્ય છે, ને અન્વય દરેક પર્યાયમાં ચાલુ છે. પર્યાય ઉત્પન્ન થઈ ત્યારે પણ અન્વય છે, અને પર્યાય વ્યય થઈ ત્યારે પણ અન્વય છે. અન્વય એટલે શું? જેનો વ્યય ન થાય તે અન્વય. અન્વયાર્થ નથી કહેતા, શું અન્વયાર્થ? અન્વયાર્થનો અર્થ શું? શું કે સળંગ અર્થ લેવો છે, એક કોઈ એક શબ્દ પકડીને, કોઈ એક અડધા વાક્ય પકડીને, કોઈ એક અલ્પ વિરામ વાળું વાક્ય પકડીને, કે પૂર્ણ વિરામ વાળું વાક્ય પકડીને, એમ નહીં, આખા શ્લોકનો અન્વયાર્થ કરવો છે. ખંડાન્વય સહિત અન્વયાર્થ એમ કહે છે. ખંડ ખંડ પર જુદા જુદા શબ્દોનો અર્થ કરીને પણ અન્વયાર્થ કરશું અમે. એને સ્વસ્તિકામાં છે કે નહીં? એટલે સળંગ ખંડ પાડીને પછી સળંગ અર્થ કરશું અમે. હં, એમ અહીંયા પર્યાયમાં પણ અન્વય છે, અને અન્વય છે તે દ્રવ્ય છે એમ લેવું. એમ કહીને થોડી વિધિનો પ્રેક્ટિકલ સાઈડનો વિષય લેવો છે. વિષયની જે સૂક્ષ્મતા છે આ જગ્યાએ, તે પ્રેક્ટિકલ સાઈડની છે. શું? એનું દ્રષ્ટાંત લઈએ આપણે, કે તમે સાકર કે ગોળ ખાવ છો, કે દ્રાક્ષ ખાવ છો, કોઈ ખાટી ખાટી મીઠી ચીજ જે કાંઈ ખાવ હોય, હં, ત્યારે તમને અનુભવ કોનો થાય છે? હે, રસનો જે અનુભવ થાય છે ને, ખાટો મીઠો કે જે કંઈ રસનો અનુભવ થાય છે, એ કોનો અનુભવ થાય છે? કે જે પુદગળ પરમાણુ છે એની રસગુણની વ્યક્ત થયેલી પર્યાય, રસગુણની તે પરમાણુમાં પર્યાય વિશિષ્ટપણે વ્યક્ત થઈ છે. બીજા ગુણો છે એની અંદર, ગંધ છે, સ્પર્શ છે, એ બધા છે, પણ ખાદ્ય પદાર્થમાં રસની મુખ્યતા છે. ખાદ્ય પદાર્થમાં રસની મુખ્યતા છે. તો તમે એના રસનો અનુભવ કર્યો, તો રસ છે એ રસગુણની પર્યાય છે. તમે કોનો અનુભવ કર્યો? પર્યાયનો. તમે બોલો છો શું? મેં ગોળ ખાધો, આ દ્રાક્ષ બહુ સારી, દ્રાક્ષ તો ઘણી આવે છે, પણ આજે આજે દ્રાક્ષ જે આવી છે એ દ્રાક્ષ બહુ સારી છે. તમે કોનો અનુભવ કર્યો છે? પર્યાયનો કે દ્રાક્ષનો? હે, દ્રાક્ષમાં તો બીજા બધા અનંત ગુણો છે, પરમાણુના અનંત ગુણો છે, પણ તમે એની રસ પર્યાય દ્વારા દ્રાક્ષને અનુભવ કર્યો એમ કહો છો. હવે એમાં પ્રક્રિયા પ્રેક્ટિકલ સાઈડથી શું થઈ, જરા સૂક્ષ્મતાથી વિચારવું છે, કે તમે રસની પર્યાયનો અનુભવ કરતા દ્રવ ઉપર ચાલી લાગ્યા. ક્યાં આવી ગયા? લપસીને. હે, સ્લીપ થઈ જાઓ છો તમે. પ્રેક્ટિકલ સાઈડના અનુભવમાં શું થાય છે? કે તમે પર્યાયથી સ્લીપ થઈને દ્રવ્ય ઉપર બીજા જાઓ છો અને એ સહજ થાય છે, એવું સહજ થાય છે. એમ જો તમે સામાન્યનો અહીંયા જ્ઞાન જ્ઞપ્તી ક્રિયા લીધી, જે દેખનારો જાણતે દર્શન દર્શન માત્ર ભાવ લીધો, એ તમને અનુભવમાં આવે છે. એમાં રહેલી જે ચેતના, એ ચેતના તમને અનુભવમાં આવે છે. અને એમાં હું પણ જ્યાં તમે કરો છો ત્યાં દ્રવ્ય ઉપર સ્લીપ થઈને વ્યાજે છો એમ કહે છે. અને તે એકમાત્ર અનુભવ કરવાની ચેનલ છે. આ પ્રકારે જ અનુભવ કરવાની વિધિ અથવા કાર્ય પદ્ધતિની સિસ્ટમ છે, ચેનલ છે એટલે સિસ્ટમ છે. બીજી કોઈ સિસ્ટમથી અનુભવ ન થાય. ગુરુદેવ એને વધારે સ્પષ્ટ એવી રીતે કરતા કે અનિત્યતા દ્વારા નિત્યતાનો અનુભવ થાય છે, અનિત્ય નિત્યનો અનુભવ કરે છે, અને એ સિવાય બીજો કોઈ અનુભવ કરવાનો કોઈ પ્રકાર છે નહીં, એક જ સાધન છે. એટલે અહીંયા લીધું. હે બસો ચોરાણુંમાં કેટલા મૂકવાનું? 430. શું આત્માનું? હા, આત્માનું સ્વલક્ષણ ચૈતન્ય છે, કારણ કે સમસ્ત શ્રેષ્ઠ દ્રવ્યોથી અસાધારણ છે. તે ચૈતન્ય પર્યાયમાં પ્રવર્તતું થકો, જે જે પર્યાયમાં વ્યાપીને પ્રવર્તે છે. જુઓ, પર્યાયમાં એકલો પર્યાય નથી, પર્યાયમાં અન્વય છે. ચૈતન્ય દ્રવ્ય છે, અન્વય છે, એ પર્યાયમાં છે. અને નિવર્તતું થકું, જે જે પર્યાયને ગ્રહણ કરીને નિવર્તે છે, એનો અભાવ નથી થતો. અહીંયા જ્યાં પર્યાય જ્યાં નિવર્તે ત્યાં એ સીધું બીજું પર્યાયને ગ્રહણ કરી લે છે. ચૈતન્ય પર્યાય વિનાનું ક્યારે રહેતું નથી. એટલે જે પર્યાયનો વ્યયનો સમય છે, પર્યાયના જે વ્યયનો સમય છે, તે જ અન્ય પર્યાયના ઉત્પાદનનો સમય છે. એટલે અન્વય છે એ સામાન્ય રહી જાય છે, સળંગ રહી જાય છે. અને બે પર્યાય હોવા છતાં વચ્ચે ટુકડો પડતો નથી, ખંડ પડતો નથી. પર્યાય દ્રષ્ટિ તો અન્વયને છોડીને માત્ર પર્યાયનું ઉદાહરણ કરવું તે માત્ર કલ્પના હોવાથી, શું તે માત્ર કલ્પના હોવાથી એને મિથ્યા દ્રષ્ટિ અથવા મિથ્યાત્વ કહેવામાં આવે છે. એમ છે ખરેખર તો, એવી રીતે મિથ્યાત્વ થાય છે. બાકી પર્યાયનું નામ આવીને ભડકે અને એ રીતે પર્યાયની એલર્જી થાય તો કોઈ દી વિધિનો વિષય હાથમાં આવે નહીં, એવું થઈ જાય. કારણ કે વિધિ પર્યાયમાં ચાલે છે, વિધિ છે એ પર્યાયમાં ચાલે છે. હા, એ તો પ્રમાણનો વિષય થયો, પણ અહીંયા તો અનુભવ કરવાની વિધિ એમાં ભૂલ ન થાય. કેવી રીતે ન થાય? કારણ કે ભૂલો છે આ જગ્યાએ. આત્મા આત્મા તો અન્યમતિ કરે છે. સાંખ્ય દર્શન લ્યો તો આપણો જે સમ્યક દર્શનનો વિષય છે એના જ ઘણા ગાયા છે સાંખ્ય દર્શને. વેદાંતમાં જે સાંખ્યનો મત છે એ આત્માને અપરિણામી, કુટસ્થ, સામાન્ય, ચૈતન્ય માત્ર, પ્રજ્ઞાનમ બ્રહ્મ, શું કે છે, જ્ઞાન માત્ર છે એ બ્રહ્મ છે, તત્વમસી તે જ તત્વ છે, તત્વમસી એ જ તત્વ છે, એવું ઘણું ઘણું કહે છે. પણ વિધિનો વિષય આવે ત્યાં ગોટાળા, જ્યાં વિધિનો વિષય આવે ત્યાં ગોટાળા. ભગવાનની વાણી પકડી છે ને, એમાંથી આત્માનો વિષય એને ગમ્યો, નિશ્ચયનો વિષય ગમ્યો તો નિશ્ચયનો વિષય પકડ્યો તો બીજો છૂટી ગયો. બીજો છૂટી ગયો માટે અન્ય મત થયું. શું મૂળ વસ્તુ તો અંદર છે, દરેક મતમાં ભગવાનની વાણીની મૂળ વસ્તુ એ શોધતા આવડવું જોઈએ. શું સાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વના, પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાષા એ જ ઠેકાણે ખરો. એમાંથી મૂળ તત્વ શું છે ભગવાને કહેલું એ પણ તમારી નજરમાં હોવું જોઈએ, તો જ તમે અન્ય મતને સમજી શકો. નહીતર તો તમે રૂઢિપણે અન્ય મતને અન્ય મત કહો છો ને જૈન મતને જૈન મત કહો છો. નથી જૈન મતની ખબર, નથી અન્ય મતની ખબર, એવું થાય. એ રીતે ઉત્પાદવી એને ધ્રુવને, ધ્રુવ એટલે અન્વય, અન્વય એટલે ધ્રુવ, એ દ્રવ છે એને સમજવું જોઈએ. પરંતુ સર્વ વિશુદ્ધિ જ્ઞપ્તિ માત્ર ભાવ હું છું, જાણન ક્રિયા માત્ર ભાવ હું છું. કેમ કે ત્યાં જાણન ક્રિયાના આધારે અન્વય રહેલો છે. 181 82 માં જાણન ક્રિયાના આધારે દ્રવ રહેલો છે એમ કીધું છે કે નહીં? ત્યાં સમર અધિકારમાં ત્યાં સમર કરવાની વિધિ જ લીધી છે. 181 82 83 માં સમર કરવાની વિધિ જ લીધી છે. એમ અનેક જગ્યાએ આચાર્ય દેવોએ વિષયને સ્પષ્ટ ઘણો કર્યો છે, વિષયને સ્પષ્ટ કર્યો છે, સહેલો અને સુગમ કર્યો છે. એ લીધું છે ને દીપચંદજીએ કે શ્રી ગુરુએ મોક્ષ માર્ગને સુગમ કરી દીધો છે, તેથી શ્રી ગુરુ અનંત ઉપકારી છે. આમ દેખનારા આત્માને તેમજ જાણનારા આત્માને કરતા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ રૂપ કારકોના ભેદપૂર્વક ગ્રહણ કરીને, પછી તે કારક ભેદોનો નિષેધ કરીને, સમજવા ટાણે કારકોના ભેદથી સમજો, અનુભવ કાળે એનો નિષેધ કરો. પછી હા, એ વ્યવહારે ભેદો છે એ વ્યવહારને થાપીને ઉથાપે છે. સમયસારમાં વ્યવહારને ઉથાઈ પછે પણ થાપીને ઉથાઈ પછે એમનેમ સીધો નથી ઉથાઈ પો, કેમ કે વ્યવહાર વ્યવહારના સ્થાનમાં હોવા યોગ્ય છે, તે ન્યાય સંપન્ન છે. શું અને એ રીતે એના સ્થાનમાં એનો નિષેધ કરવા યોગ્ય નથી, નહીતર એકાંત થાય, પાછું નિશ્ચયનો એકાંત થઈ જાય. એટલે ભેદપૂર્વક ગ્રહણ કરીને, પછી કારક ભેદોનો નિષેધ કરીને આત્માને, અર્થાત પોતાને, આત્માને એટલે પોતાને દર્શન માત્ર ભાવ રૂપે, પોતાને આત્માને એટલે બીજો કોઈની થર્ડ પર્સનની વાત નથી, પોતાને દર્શન માત્ર ભાવ રૂપે તેમજ જ્ઞાન માત્ર ભાવ રૂપે. શું દર્શનમાં તો શું છે કે છદ્મસ્તને પકડાતો નથી, સમજાય છે પણ પકડાતો નથી. પણ જો ન લઈએ તો એક દર્શન વેદાંતમાં એવું પણ છે કે જે દર્શનને નથી સ્વીકારતો માત્ર જ્ઞાનને જ સ્વીકારે છે. અને ભગવાન વીરસેન સ્વામીના કાળમાં એ દર્શનનો પ્રચાર ઘણો થયો હશે, અને એના જે આચાર્યો છે વેદાંતના એ લોકોએ તો ચર્ચા પણ કે છે કરી વીરસેન સ્વામી સાથે, ત્યારે વીરસેન સ્વામીએ દર્શનને બહુ સ્થાપ્યો છે. ધવલની ટીકામાં દર્શન ગુણને બહુ સ્થાપ્યો છે કે દર્શન જ આત્માને ગ્રહણ કરે છે, જ્ઞાન તો પરને ગ્રહણ કરે છે. જા શું કહે છે, જરાક જોરથી કહેવું તું એટલે શું કીધું? બોલો તો દર્શનને ઠામુકો માનતો નથી, તો કે આત્માને ગ્રહણ કરનાર દર્શન છે. જ્ઞાનફાનની વાત કરવામાં જ્ઞાન તો પરને ગ્રહણ કરે છે. એવી રીતે જ્ઞાન દર્શનને જુદા પડ્યા છે. પણ ત્યાં શું છે, એ વિષય મતાર્થમાં જાય છે. એ મતાર્થને અનુલક્ષીને આચાર્ય મહારાજનું કથન અથવા સ્ટેટમેન્ટ છે. અધ્યાત્મમાં જ્ઞાનની પ્રધાનતા છે, દર્શનની પ્રધાનતા નથી. કેમ કે દર્શન ઉપયોગ છે એ પકડાતો નથી, દર્શન ઉપયોગ છે એ પકડાતો નથી, એ સૂક્ષ્મ હોવાથી તે પકડાતો નથી. એ 246 કળશના ભાવાર્થમાં પંડિત જયચંદ્રજી કહે છે, સ્પષ્ટ કરે છે. દર્શન થી આત્મા ન ઓળખાય, એ તો મુમુક્ષુ લેવો છે ને, મુમુક્ષુ છે એને દર્શન થી આત્મા ન ઓળખાય. બસો ને 46 વર્ષની ભાવાર્થમાં 591માં ગયો. કહી આત્માનું નિજ સ્વરૂપ જ્ઞાન જ કહ્યું છે, તેનું કારણ આ પ્રમાણે છે. દર્શન ન લીધું, ચેતન ન લીધું, પણ જ્ઞાન લીધું. હં, કેમ કે આત્મામાં અનંત ધર્મો છે, પરંતુ તેમાં કેટલાક તો સાધારણ છે, કોમન અસ્તિત્વ વગેરે, તેથી તેમાં તેઓ અતિવ્યાપ્તિવાળા છે, તેનાથી તો આત્માને ઓળખી શકાય નહીં. વળી કેટલાક ધર્મ પર્યાયાશ્રિત છે, શું નિત્યત્વ અનિત્યત્વ આદિ, એનાથી પણ આત્માને ઓળખી શકાય નહીં. એટલે કોઈ અવસ્થામાં હોય, કોઈ અવસ્થામાં ન હોય. રાગ કરે તે આત્મા, પણ રાગ કોઈ અવસ્થામાં હોય ને વિતરાગ અવસ્થામાં ન હોય, અને કોઈ અવસ્થામાં નથી હોતા. તેથી તેઓ અવ્યાપ્તિવાળા છે, તેમનાથી પણ આત્મા ઓળખી શકાય નહીં. ચેતનતા એટલે ગુણ, ચૈતન્ય ગુણ. જોકે આત્માનું અતિવ્યાપ્તિને અવ્યાપ્તિથી રહિત લક્ષણ છે, તો પણ તે શક્તિ માત્ર છે, પરમ પારિણામિક ભાવ એને લક્ષણ કહે છે શાસ્ત્રમાં, નિયમસારમાં. પણ ત્યાં ઓળખાવાનો અધિકાર નથી, ત્યાં ભાવનાનો અધિકાર છે. શું એટલે? એ શક્તિ માત્ર છે ને અદ્રષ્ટ છે, એટલે એનાથી પણ ન ઓળખાય. શક્તિ માત્ર છે માટે કોઈને દેખાય નહીં, મુમુક્ષુને એ પકડાય નહીં, માટે પણ એનાથી આત્મા ઓળખાય નહીં. તે ચેતનતાની, ચૈતન્યની વ્યક્તિ દર્શન અને જ્ઞાન છે. તે દર્શન અને જ્ઞાનમાં પણ જ્ઞાન સાકાર પ્રગટ અને અનુભવ ગોચર છે. એનો અર્થ છે દર્શન સાકાર અને અનુભવ ગોચર નથી. દર્શન પ્રગટ છે પણ પકડાતું નથી, એટલે અપ્રગટ જેવું છે. સાકાર નથી પરંતુ નિરાકાર છે, અને અનુભવમાં એ પકડી શકાતો નથી. એટલે એને ત્યાં લીધું નહીં, જ્ઞાનને જ લીધું સીધું. કે જ્ઞાનમાં પણ, દર્શન અને જ્ઞાનમાં પણ જ્ઞાન સાકાર પ્રગટ અને અનુભવ ગોચર છે, તેથી તેના દ્વારા જ આત્માને ઓળખી શકાય. ઓળખવાનો અહીંયા અધિકાર છે સમયસારમાં. સમયસાર આત્માને ઓળખાવા માટે છે, અને ઓળખાય તો અનુભવ થાય, ઓળખાય તો અનુભવ થાય. માટે આત્માને ઠેકાણે ઠેકાણે આચાર્ય દેવ જ્ઞાન માત્ર, જ્ઞાન માત્ર, જ્ઞાન માત્ર, જ્ઞાન માત્ર કહેતા આવ્યા છે. અને એ છેલ્લા શ્લોકમાં, છેલ્લો શ્લોક છે, અહીંયા ટીકા પૂરી કરે છે. આ શ્લોક પછી એક શબ્દ નથી લીધો, સીધી ટીકા પૂરી થઈ ગઈ. ઈતિ ઇદમ, ઈતિ કરી નાખ્યો અહીંયા. હું અચ્યુતમ કેશવમાં ઈતિ આવે ને છેલ્લે, ઇતિ ઇદમ આત્મન તત્વ જ્ઞાન માત્રમ અવસ્થિતમ. જ્ઞાન માત્ર એવું આત્માનું તત્વ છે એમ અહીંયા નક્કી કર્યું છે. અવસ્થિતમ એટલે નક્કી કર્યું છે, નિશ્ચિત કર્યું છે. માટે અહીં આ જ્ઞાનને પ્રધાન કરીને આત્માનું તત્વ આ ગાથામાં કહેવામાં આવ્યું છે. એ રીતે દર્શન માત્ર ભાવરૂપે તેમજ જ્ઞાન માત્ર ભાવરૂપે અનુભવો, અર્થાત અભેદરૂપે અનુભવો. એટલે કે અભેદરૂપે અનુભવ, દર્શન માત્રમાં જુદો અને જ્ઞાનનો જુદો પાછો ભેદ પાડવો એમ પણ નહીં, અભેદપણે અનુભવો. પ્રજ્ઞાથી એટલે જ્ઞાન દ્વારા અભેદનો અનુભવ કરવો. ભાવાર્થ આ ત્રણ ગાથાઓમાં પ્રજ્ઞા વડે આત્માને ગ્રહણ કરવાનું કહ્યું છે. આ ત્રણ ગાથાઓમાં પ્રજ્ઞા વડે આત્માને ગ્રહણ કરવાનું, ગ્રહવું એટલે કોઈ અન્ય વસ્તુને ગ્રહવાની કે લેવાની નથી, ચેતનાનો અનુભવ કરવો. શું? પોતાની ચેતનાનો અનુભવ કરવો, તે જ આત્માનું ગ્રહણ કરવું છે. ભલે ચેતના પર્યાય છે તો પણ ચેતનાનો અનુભવ કરવો તે જ આત્માનું ગ્રહણ કરવું છે, કેમ કે ત્યાંથી શુદ્ધ દ્રવ્યનું અન્વયનું ગ્રહણ થઈ જાય છે. અન્વયને છોડીને પર્યાયને ગ્રહણ કરે તો તે પર્યાય દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. પ્રથમની ગાથામાં સામાન્ય ચેતનાનો અનુભવ કરાવ્યો હતો, ત્યાં અનુભવ કરનાર જેનો અનુભવ કરવામાં આવે તે, જેના વડે અનુભવ કરવામાં આવે તે ઇત્યાદિ કારક ભેદ રૂપે આત્માને કહીને પછી અભેદ વિવિક્ષામાં કારક ભેદનો નિષેધ કરીને, વિવિક્ષા એટલે કથન, અભેદના કથનમાં કારક ભેદનો નિષેધ કરીને આત્માને એક શુદ્ધ ચૈતન્ય માત્ર કહ્યો હતો. આ ત્રણેય ગાથામાં આ રીતે કહ્યું એ એક શુદ્ધ ચૈતન્ય અભેદ સ્વરૂપ આત્માનો અભેદ અનુભવ કરાવવા માટે કહ્યું. એ રીતે અહીંયા જે પ્રયોજન છે એ આત્માનો અનુભવ કરવાનું પ્રયોજન છે, એ રીતે અહીંયા આ ગાથા સમાપ્ત થાય છે. ઠીક, હવે આ બે ગાથાઓમાં દ્રષ્ટાને જ્ઞાતાનો અનુભવ કરાવ્યો છે, કારણ કે ચેતના સામાન્ય દર્શનજ્ઞાન વિશેષોને ઉલ્લંઘતી નથી. અહીં પણ છ કારકરૂપ ભેદ અનુભવ કરાવી પછી અભેદ અનુભવની અપેક્ષાએ કારક ભેદને દૂર કરાવી અને જ્ઞાત દ્રષ્ટા જ્ઞાતા માત્રનો અનુભવ કરાવ્યો છે, એમ કરીને દર્શન જ્ઞાનની પર્યાય દ્વારા દ્રષ્ટાને જ્ઞાતા એવો જે આત્મા છે એનો અનુભવ કરાવ્યો છે. આત્માનો અનુભવ અવલંબનની અપેક્ષાએ કહેવાય છે અને પર્યાયનો અનુભવ વેદનની અપેક્ષાએ કહેવામાં આવે છે. અનુભવ કાળે બંને હોય છે, ત્રિકાળીનું અવલંબન લક્ષ્ય હોય છે અને વર્તમાન પર્યાયનો અનુભવ હોય છે. પર્યાયનું અવલંબન અને લક્ષ્ય હોતું નથી અને ત્રિકાળીનું વેદન હોતું નથી, આમ છે, ચોખ્ખી વાત આમ છે. એ રીતે અહીંયા અનુભવ કરાવ્યો છે.